લુખની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય. આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનના સેવકો હતા તેમણે આપણને કહ્યું છે તે પ્રમાણે આપણામાં પૂરી થયેલી વાતોનું વર્ણન કરવાને ઘણાએ હાથમાં લીધું છે. માટે ઓ નેક નામદાર થિયોફિલ, મેં પણ શરૂઆતથી સઘળી વાતોની શોધ ચોકસાઈથી કરીને તારા પર વિગતવાર લખવાનો ઠરાવ કર્યો, એ માટે કે જે વાતો તને શીખવવામાં આવી છે તેઓની સત્યતા તું જાણે. યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના વર્ગોમાંનો ઝખારિયા નામે એક યાજક હતો. તેની પત્ની હારૂનની દીકરીઓમાંની હતી ને તેનું નામ એલિસાબેથ હતું. તેઓ બંને દેવની આગળ ન્યાયી હતા ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતા હતા. તેઓને સંતાન નહોતું કારણ કે એલિસાબેથ વાંઝણી હતી અને તેઓ બંને ઘણા ઘરડા હતા. હવે તે પોતાના વર્ગના વારા પ્રમાણે યાજકનું કામ દેવની આગળ કરતો હતો. એટલામાં યાજક પદના રિવાજ પ્રમાણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપ ચઢાવવાનો તેનો વારો આવ્યો. ધૂપ કરતી વેળાએ લોકની આખી સભા બહાર પ્રાર્થના કરતી હતી. એટલામાં ધૂપ વેદીની જમણી બાજુએ પ્રભુનો એક દૂત ઉભેલો તેને દેખાયો. તેને જોઈને ઝખરિયા ગભરાઈ ગયો અને તેને બીક લાગી. પણ દૂતે તેને કહ્યું કે ઝખરિયા બીમા, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે ને તારી પત્ની એલિસાબેથને દીકરો થશે. તેનું નામ તું યોહાન પાડશે. તને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે ને તેના જન્મને લીધે ઘણા હરખાશે, કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે ને દ્રાક્ષરસ કે દારૂ તે પીશે નહીં. તે પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર થશે. તે ઇસરાયલના ઘણા વંશજોને તેઓના દેવ પ્રભુ તરફ ફેરવશે. તે એલિયાના આત્માએ તથા પરાક્રમે તેની આગળ ચાલશે, એ માટે કે તે બાપોના મન છોકરા તરફ તથા ન માનનારાઓને ન્યાયોના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે અને પ્રભુને સારું સિદ્ધ થયેલી કોમ તૈયાર કરે. ઝખરિયાએ દૂતને પૂછ્યું કે એ મને સાથી જણાય, કેમ કે હું ઘરડો છું ને મારી પત્ની ઘણા વર્ષની થઈ છે. દૂતે તેને ઉત્તર આપ્યો કે દેવની આગળ ઊભો રહેનાર ગાબ્રિયેલ હું છું અને તારી સાથે બોલવા તથા તને આ શુભ સંદેશો કહેવા સારું મને મોકલવામાં આવ્યો છે. અને જો એ વાત બનશે તે દિવસ લગી તું મૂંગો રહેશે ને બોલી શકશે નહીં, કેમ કે મારી વાતો જે ઠરાવેલે સમયે પૂરી થશે તેઓનો વિશ્વાસ તેણે કર્યો નહીં. લોકો ઝખરિયાની વાત જોતા હતા ને તેને મંદિરમાં વાર લાગી માટે અચંબો પામતા હતા. તે બહાર આવ્યો ત્યારે તેઓની સાથે તે બોલી શક્યો નહીં. મંદિરમાં તેને કંઈ દર્શન થયું હશે એવું તેઓ સમજ્યા. તેઓને ઈશારો કરતો હતો ને મૂંગો રહ્યો. તેના સેવા કરવાના દિવસો પૂરા થયા પછી તે પોતાને ઘેર ગયો. તે દહાડા પછી તેની પત્ની એલિસાબેથને ગર્ભ રહ્યો અને 5 મહિના સુધી તે ગુપ્ત રહી ને કહ્યું કે માણસોમાં મારું મહેણું ટાળવા સારું મારા પર પ્રભુએ પોતાની કૃપા દ્રષ્ટિ કરવાના સમયમાં મને આવું કર્યું છે. 6ઠે મહિને ગાબ્રિયેલ દૂતને નાસરેથ નામે ગાલીના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના યુસફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું કે એ કૃપા પામેલી સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે. દૂતે તેને કહ્યું કે હે મરિયમ બીમા, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. તે યાકુબના ઘર પર સર્વકાળ રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્પરનો પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. જો તારી સગી એલિસાબેથે પણ ગળપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે અને જે વાંચણી કહેવાતી હતી તેને આ છઠ્ઠો મહિનો જાય છે, કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાઓ. ત્યારે દૂત તેની પાસેથી ગયો. તે દિવસોમાં મરિયમ ઉઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં ઉતાવળથી ગઈ. તેણે ઝખારિયાને ઘેર જઈને એલિઝાબેથને સલામ કહી. એલિઝાબેથે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું અને એલિઝાબેથે પવિત્ર આત્માથી ભરપૂર થઈને મોટો ઘાંટો પાડીને કહ્યું કે સ્ત્રીઓમાં તને ધન્ય છે ને તારા પેટના ફળને ધન્ય છે. એ કૃપા મને ક્યાંથી કે મારા પ્રભુની માં મારી પાસે આવે છે? કેમ કે જો તારી સલામનો અવાજ મારે કાને પડતા બાળક મારા પેટમાં હરખથી કૂદ્યું. જેણે વિશ્વાસ કર્યો છે તેને ધન્ય છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂરી થશે. મરિયમે કહ્યું કે મારો જીવ પ્રભુને મોટો માને છે અને દેવ મારા તારનારમાં મારો આત્મા હરખાયો છે, કેમ કે તેણે પોતાની દાસીની દીનાવસ્થા પર દ્રષ્ટિ કરી છે. કેમ કે જો હવેથી સગળી પેઢીઓ મને ધન્ય કહેશે, કેમ કે પરાક્રમીએ મારે સારું મહાન કૃત્યો કર્યા છે. તેનું નામ પવિત્ર છે. જેઓ તેનો ભય રાખે છે તેઓ પર આ પેઢી દર પેઢી તેની દયા રહે છે. તેણે પોતાને ભુજે બળ દેખાડ્યું છે અને ગર્વિષ્ઠોને તેઓના હૃદયની કલ્પનામાં તેણે વિખેરી નાખ્યા છે. તેણે સરદારોને રાજાસન પરથી ઉતારી નાખ્યા છે અને તેણે દીનજનોને ઊંચા કર્યા છે. તેણે ભૂખ્યાઓને સારાવાનાથી તૃપ્ત કર્યા છે અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યા છે. આપણા બાપ દાદાઓને તેના કહ્યા પ્રમાણે ઇબ્રાહીમ તથા તેના વંશ પર સદા દયા રાખવાનું સંભાળીને તેણે પોતાના સેવક ઇસરાયલને સહાય કરી. મરિયમ આશરે 3 મહિના સુધી તેની સાથે રહી ને પછી પોતાને ઘેર ગઈ. હવે એલિઝાબેથના ધાડા પૂરા થયા એટલે તેને દીકરો થયો. તેના પાડોશીઓએ તથા સગાઓએ સાંભળ્યું કે પ્રભુએ તેના પર મોટી દયા કરી છે ત્યારે તેઓ તેની સાથે હર્ષ પામ્યા. 8મે દિવસે તેઓ છોકરાની સુન્નત કરવા આવ્યા ત્યારે તેઓ તેના બાપના નામ ઉપરથી તેનું નામ ઝખારિયા પાડત, પણ તેની માએ તેઓને કહ્યું કે એમ નહીં, પણ તેનું નામ યોહાન પાડવું. તેઓએ તેને કહ્યું કે તારા સગામાના કોઈનું એવું નામ પાડેલું નથી. તેઓએ ઈશારો કરીને તેના બાપને પૂછ્યું કે તું તેનું નામ શું પાડવા ચાહે છે? ત્યારે તેણે પાટી માંગીને તેના પર લખ્યું કે તેનું નામ યુહાન છે. એથી તેઓ સર્વ અચંબો પામ્યા. તરત તેનું મોં ઉઘડી ગયું ને તેની જીભ છૂટી થઈ ને તે દેવની સ્તુતિ કરતો બોલવા લાગ્યો. તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી ને યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં એ સર્વ વાતોની ચર્ચા ચાલી. વળી જેઓએ એ વાતો સાંભળી તેઓ સઘળાએ તે પોતાના મનમાં રાખીને કહ્યું કે ત્યારે આ છોકરો કેવો થશે, કેમ કે પ્રભુનો હાથ તેના પર હતો. તેના બાપ ઝખારિયાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો કે ઇઝરાયલનો દેવ પ્રભુ સ્તુતિમાન થાઓ, કેમ કે તેણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે. જગતના આરંભથી થતા આવેલા પવિત્ર પ્રબોધકોના મોંથી તેણે જે કહ્યું હતું તે પ્રમાણે તેણે પોતાના સેવક દાઉદના કુળમાં આપણે સારું તારણનું શિંગ ઊભું કર્યું છે કે તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે. એ સારું કે તે આપણા બાપ દાદાઓ પ્રત્યે દયા દેખાડે તથા પોતાનો પવિત્ર કરાર સંભાળે. એટલે તેણે આપણા બાપ ઇબ્રાહીમની આગળ જે સમ ખાધા તે એ માટે કે તે આપણે સારું એવું કરે કે આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેની આગળ શુદ્ધતાથી તથા ન્યાયીપણાથી તેની સેવા કરીએ. અને ઓ છોકરા, તું પરાત્પરનો પ્રબોધક કહેવાશે, કેમ કે તું પ્રભુની આગળ ચાલશે એ માટે કે તું પ્રભુના માર્ગો તૈયાર કરે તથા તેના લોકના પાપની માફી મળવાથી જે તારણ છે તેનું જ્ઞાન તું તેઓને આપે. આપણા દેવની ઘણી દયાથી અરુણોદય ઉપરથી આપણા પર આવશે. જેથી અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ પમાડે તથા આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય. છોકરો મોટો થયો અને આત્મામાં બળવાન થતો ગયો અને ઇઝરાયલમાં તેના પ્રગટ થવાના દિવસ સુધી તે રાનમાં રહ્યો.
લોકની લખેલી સુવાર્તા અને તેનો બીજો અધ્યાય. તે દિવસોમાં કૈસર ઓગસ્ટસે એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશોના લોકના નામ નોંધાય. કુરિનિયસ સીરિયા પ્રાંતનો હાકેમ હતો. તેના વખતમાં વસ્તીની એ પ્રથમ ગણતરી થઈ હતી. બધા પોતાના નામ નોંધાવા સારું પોતપોતાના શહેરમાં ગયા અને યુસફ પણ ગાલિલના નાઝરે શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેમ કહેવાય છે તેમાં પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિસાર પત્ની મરિયમનું નામ નોંધાવા ગયો, કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો. તેઓ ત્યાં હતા એટલામાં તેના દાડા પૂરા થયા અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો. તેણે તેને લુગડામાં લપેટીને ગભાણમાં સુવાડ્યો, કારણ કે તેઓને સારું ધર્મશાળામાં કઈ જગા નહોતી. તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઉભો રહ્યો અને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે બિહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એ નિશાણી છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતોની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા પાળકોએ એકબીજાને કહ્યું કે ચાલો આપણે બેથલેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ દીઠા. તેઓને દીઠા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તે તેઓએ જાહેર કરી. જે વાતો ઘેટા પાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારાઓ અચરજ થયા, પણ મરિયમ એ સર્વ વાતો મનમાં રાખીને તે વિશે વિચાર કરતી. ઘેટા પાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું. તેને લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. આઠ દાડા પૂરા થયા પછી તેની સુન્નત કરવાનો વખત આવ્યો ત્યારે તેઓએ તેનું નામ ઈસુ પાડ્યું, કે જે નામ તે પેટમાં રહ્યો ત્યાર પહેલા દૂતે પાડ્યું હતું. મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસ પૂરા થયા ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે પહેલો અવતરેલો દરેક નર પ્રભુને સારું પવિત્ર કહેવાય, તે પ્રમાણે તેઓ તેને પ્રભુની આગળ રજૂ કરવાને તથા પ્રભુના નિયમ શાસ્ત્રમાં ફરમાવ્યા પ્રમાણે એક જોડ મુલાનો તથા કબૂતરના બે બચ્ચાનો યજ્ઞ કરવા સારું તેઓ તેને યરૂશાલેમ લાવ્યા. ત્યારે જુઓ, સિમિયોન નામે એક માણસ યરૂશાલેમમાં હતો. તે ન્યાયી તથા ધાર્મિક માણસ હતો. તે ઈસરાયલના દિલાસાની વાટ જોતો હતો અને પવિત્ર આત્મા તેના પર હતો. પવિત્ર આત્મા તેને જણાવ્યું હતું કે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલા તું મળશે નહીં. તે આત્માની પ્રેરણાથી મંદિરમાં આવ્યો. બાળક ઈસુના સંબંધમાં નિયમ શાસ્ત્રના વિધિ પ્રમાણે કરવા સારું તેના મા બાપ તેને માહે લાવ્યા. ત્યારે તેણે તેને ખોળામાં લઈને દેવની સ્તુતિ કરીને કહ્યું કે ઓ સ્વામી, હવે તારા વચન પ્રમાણે તું તારા દાસને શાંતિથી જવા દે છે, કેમ કે મારી આંખોએ તારું તારણ દીઠું છે જેને સર્વ લોકની સમ્મુખ સિદ્ધ કર્યું છે. વિદેશીઓને પ્રકાશ આપવા સારું તથા તારા ઈસરાયેલી લોકોનો મહિમા થવા સારું તે પ્રકાશરૂપ છે. તેના સંબંધી જે વાતો કહેવામાં આવી તેથી તેના મા બાપ અચરજ થતા હતા. સિમિયોને તેઓને આશીર્વાદ દીધો અને તેની માં મરિયમને કહ્યું કે જો આ બાળક ઈસરાયલમાંના ઘણાના પડવા તથા પાછા ઉઠવા સારું તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાની રૂપ થવા સારું ઠરાવેલો છે. હા, અને તારા પોતાના જીવને તરવાર વિંધી નાખશે એ માટે કે ઘણા માણસોના મનની કલ્પના પ્રગટ થાય આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના નામે એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. તે પોતાના કુંવારાપણા પછી પોતાના પતિની સાથે 7 વર્ષ સુધી રહી હતી. તે 84 વર્ષથી વિધવા હતી. તે મંદિરમાંથી નહીં ખસતા રાત દિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી. તેણે તે જ ઘડીએ ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કરી ને જેઓ યરૂશલેમના ઉદ્ધારની વાત જોતા હતા તે સર્વને તેના સંબંધી વાત કરી. પ્રભુના નિયમ શાસ્ત્ર પ્રમાણે બધું કરી ચૂક્યા પછી તેઓ ગાલિલમાં પોતાને શહેર નાઝરેથ પાછા ગયા. તે છોકરો મોટો થયો અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો અને દેવની કૃપા તેના પર હતી. તેના મા બાપ 100 વર્ષ પાસ્કા પર્વમાં યરૂશાલેમ જતા હતા. તે 12 વર્ષનો થયો ત્યારે તેઓ રીત પ્રમાણે પર્વમાં ગયા. પર્વના દિવસો પૂરા કરીને તેઓ પાછા જવા લાગ્યા. ત્યારે છોકરો ઈસુ યરૂશાલેમમાં પાછળ રહ્યો અને તેના મા બાપને તેની ખબર પડી નહીં. પણ તે સંઘમાં હશે એમ ધારીને તેઓ એક મજલ જેટલે ગયા. પછી પોતાના સગાઓમાં તથા ઓળખીતાઓમાં તેને શોધ્યો. તે તેઓને જડ્યો નહીં. ત્યારે તેઓ તેને શોધતા શોધતા યરૂશાલેમ પાછા ગયા. 3 દાડા પછી તેઓએ તેને મંદિરમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલો તેઓનું સાંભળતો તથા તેઓને સવાલો પૂછતો દીઠો. જેઓએ તેનું સાંભળ્યું તેઓ બધા તેની બુદ્ધિથી તથા તેના ઉત્તરોથી વિસ્મિત થયા. તેને જોઈને તેઓ અચરતી પામ્યા. તેની માએ તેને પૂછ્યું કે દીકરા, તું અમારી સાથે આવી રીતે કેમ વર્ત્યો? જો તારા બાપે તથા મેં દુઃખી થઈને તારી શોધ કરી. તેઓને તેણે કહ્યું કે તમે શા માટે મારી શોધ કરી? શું તમે જાણતા નહોતા કે મારા બાપને ત્યાં મારે હોવું જોઈએ? આ જે વાત તેણે તેઓને કહી તે તેઓ સમજ્યા ને. તે તેઓની સાથે ગયો અને નાઝરેથ આવીને તે તેઓને આધીન રહ્યો અને તેની માએ એ સર્વ વાતો પોતાના મનમાં રાખી. ઈસુ જ્ઞાનમાં તથા કદમાં દેવની તથા માણસોની પ્રસન્નતામાં વધતો ગયો. લૂકની લખેલી સુવાર્તા અને તેનો 3જો અધ્યાય. હવે તિબેરિયસ કૈસરની કારકિર્દીને 15મે વર્ષે જ્યારે પોન્ટિયસ પિલાત યહુદિયાનો અધિપતિ હતો તથા હેરોદ ગાલિલનો રાજા હતો તથા તેનો ભાઈ ફિલિપ યટુરિયા તથા ત્રાખોનિત્યા દેશનો રાજા હતો તથા લુસાનિયાસ અબિલેનીનો રાજા હતો અને અન્નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા. તે વખતે ઝખારિયાના દીકરા યોહાનની પાસે રાનમાં દેવનું વચન આવ્યું. તે યર્દનની આસપાસના આખા પ્રદેશમાં પાપની માફીને સારું પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કરતો આવ્યો. યશાયા પ્રભુદકના વચનોના પુસ્તકમાં લખેલું છે કે રાનમાં ઘાટો પાડનારની વાણી કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા પાધરા કરો. હરેક નીચા પુરાશે, હરેક પહાડ તથા ટેકરો નીચો કરાશે, વાંકું સીધું કરવામાં આવશે, ખાડા ટેકરા વાળા માર્ગ સપાટ થશે અને સર્વ દેહધારી દેવનું તારણ જોશે. ત્યારે ઘણા લોકો તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવ્યા. તેઓએ તેને કહ્યું કે ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાશો અને તમને કોણે ચેતવ્યા? તો પસ્તાવો કરનારને શોભે એવા ફળ ઉપજાવો અને પોતાના મનમાં એમ ન કહેવા માંડો કે ઇબ્રાહીમ અમારો બાપ છે, કેમ કે હું તમને કહું છું કે દેવ આ પથ્થરોમાંથી ઇબ્રાહીમને સારું વંશ ઉત્પન્ન કરી શકે છે. વહી હમણાં ઝાડોની જડ પર કુહાડો લગાડેલો છે, માટે જે કોઈ ઝાડ સારા ફળ આપતું નથી તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. લોકોએ તેને પૂછ્યું કે તો અમારે શું કરવું? તેણે તેઓને ઉત્તર આપ્યો કે જેની પાસે 2 અંગરખા હોય તે જેની પાસે એકે નથી તેને 1 આપે, જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે. દાણીઓ પણ બાપ્તિસ્મા પામવા સારું આવ્યા. ને તેને પૂછ્યું કે ઉપદેશક અમારે શું કરવું? તેણે તેઓને કહ્યું કે તમારે સારું જે નિમેલું છે તે કરતા બળાત્કારથી વધારે ન લો. સિપાહીઓ પણ તેને પૂછ્યું કે અમારે શું કરવું? તેણે તેઓને કહ્યું કે કોઈના પર જબરજસ્તી ન કરો, તેમજ કોઈના પર ખોટું તહમત ન મૂકો અને તમારા પગથી સંતોષી રહો. લોક મસીહની વાટ જોતા હતા અને સર્વ યોહાન સંબંધી વિચાર કરતા હતા કે ખ્રિસ્ત હશે કે નહીં. ત્યારે યોહાને સર્વને કહ્યું, હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ મારા કરતા જે બળવાન છે તે આવનાર છે, તેના ચંપલની વાઘરી છોડવા હું યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી તથા અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે. તેનું સુપડું તેના હાથમાં છે, તેથી તે પોતાની ખળીને સાફ કરી નાખશે અને ઘઉં પોતાની વખારમાં તે ભરી રાખશે, પણ ભૂસું તે ન ખોલવાના અગ્નિમાં બાળી નાખશે. તેણે બીજે ઘણો બોધ કરતા લોકોની આગળ સુવાર્તા પ્રગટ કરી, પણ હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાને લીધે તથા જે ગુંડા કામ તેણે કર્યા હતા તે બધાને લીધે યોહાને ઠપકો દીધો હતો. તેથી તે સર્વ ઉપરાંત તેણે યોહાનને બંદીખાનામાં પૂર્યો. હવે સર્વ લોક બાપ્તિસ્મા પામી રહ્યા ત્યાર પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતો હતો, એટલામાં આકાશ ઉઘડી ગયું અને પવિત્ર આત્મા કબૂતર રૂપે તેના પર ઉતર્યો અને આકાશમાંથી એવી વાણી થઈ કે તું મારો વાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું. ઈસુ પોતે બોધ કરવા લાગ્યો ત્યારે તે આશરે 30 વર્ષનો હતો અને ધાર્યા પ્રમાણે તે યુસફનો દીકરો હતો, જે એલીનો દીકરો, જે મત્થાતનો, જે લેવીનો, જે મલખીનો, જે યન્નાકીયનો, જે યુસફનો, જે મતિથ્યાનો, જે આમોસનો, જે નહુમનો, જે હેસલીનો, જે નગઈનો, જે મહાતનો, જે મતિથ્યાનો, જે શિમયનો, જે યોશેકનો, જે યોદાનો, જે યોહાનનનો, જે રેસાનો, જે ઝરુબાબેલનો, જે શાલતિયેલનો, જે નેરીનો, જે મલખીનો, જે અદ્દીનો, જે કોસામનો, જે અલ્માદામનો, જે એરનો, જે યેશુનો, જે એલિયેઝરનો, જે યોરીમનો, જે મથાતનો, જે લેવીનો, જે સિમેઓનનો, જે યહુદાનો, જે યુસફનો, જે યોનામનો, જે યેલકાઈમનો, જે મલેયાનો, જે મિન્નાનો, જે મત્તાથાનો, જે નાથાનનો, જે દાઉદનો, જે યશાઈનો, જે ઓબેદનો, જે બોઆઝનો, જે સલમોનનો, જે નાશોનનો, જે અમીનાદાબનો, જે અર્નીનો, જે હેશરોનનો, જે પેરેશનો, જે યહુદાનો, જે યાકુબનો, જે ઈસાકનો, જે ઇબ્રાહીમનો, જે તેરાનો, જે નાહોરનો, જે સરુગનો, જે યરુનો, જે ફેલેગનો, જે એબરનો, જે શેલાનો, જે કાઇનનો, જે અર્ક્ષદનો, જે શેમનો, જે નુહનો, જે લાખેમનો, જે મથુશેલાનો, જે હનોકનો, જે યારેતનો, જે મહાલલેલનો, જે કાઇનાનનો, જે અનોશનો, જે સેથનો, જે આદમનો, જે દેવનો દીકરો હતો. લુકની લખેલી સુવાર્તા અને તેનો 4th અધ્યાય. ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછો ફર્યો ને 40 દાડા સુધી આત્માથી અહીં તહીં રાનમાં દોરવાયો. તે દરમિયાન શેતાનથી તેનું પરીક્ષણ થયું. તે દિવસોમાં તેણે કંઈ ખાધું નહીં ને તે પૂરા થયા પછી તે ભૂખ્યો થયો. શેતાને તેને કહ્યું કે જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને આજ્ઞા કર કે તે રોટલો થાય. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં જીવશે. પછી તેને ઊંચી જગ્યાએ લઈ ગયો અને એક પળમાં જગતના સઘળા રાજ્ય તેને દેખાડ્યા. શેતાને તેને કહ્યું કે આ બધાનો અધિકાર તથા મહિમા હું તને આપીશ, કેમ કે એ મારે સ્વાધીન કરેલું છે અને જેને હું આપવા ચાહું તેને હું આપું છું. માટે જો તું મારી આગળ પડીને ભજન કરશે તો તે સઘળું તારું થશે. ઈશ્વરે તેને ઉત્તર આપ્યો કે એમ લખેલું છે કે તારે તારા દેવ પ્રભુનું ભજન કરવું ને એકલા તેની જ સેવા કરવી. પછી તેને યરૂશાલેમ લઈ ગયો અને મંદિરના બુરજ ઉપર તેને ઉભો રાખીને તેણે તેને કહ્યું કે જો તું દેવનો દીકરો હોય તો અહીંથી હેઠળ પડ, કેમ કે લખેલું છે કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે અને તેઓ પોતાના હાથ પર તને ધરી લેશે, રખીને તારો પગ પથ્થર પર અફડાય. ઈશ્વરે તેને ઉત્તર આપ્યો કે એમ લખેલું છે કે તારે પ્રભુ તારા દેવનું પરીક્ષણ ન કરવું. પછી શેતાન સર્વ પરીક્ષણ પૂરું કરીને કંઈક મુદત સુધી તેની પાસેથી ગયો. ઈસુ આત્માને પરાક્રમે ગાલિલમાં પાછો આવ્યો અને તેના સંબંધીની ચર્ચા આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. તેઓના સભાસ્થાનોમાં બોધ કરતો અને સઘળાથી તે માન પામતો. નાઝરેથ જ્યાં તે ઉછર્યો હતો ત્યાં તે આવ્યો અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તે વાંચવા સારું ઊભો થયો. યેશાયા પ્રબોધકનું પુસ્તક તેને આપવામાં આવ્યું. તેણે તે ઉઘાડીને જ્યાં નીચે પ્રમાણે લખેલું છે તે જગા કાઢી કે પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે. તેણે પુસ્તક બંધ કર્યું અને સેવકને પાછું આપીને તે બેસી ગયો અને સભામાં સૌની નજર તેના પર ઠરી રહી હતી. તે તેઓને કહેવા લાગ્યો કે આજ આ ધર્મલેખ તમારા સાંભળતા પૂરો થયો છે. બધાએ તેને વિશે સાક્ષી આપી અને તેના મોંમાંથી જે કૃપાની વાતો નીકળતી તેથી તેઓએ અચરજ થઈને કહ્યું કે શું એ યુસફનો દીકરો નથી? તેણે તેઓને કહ્યું કે આ કહેવત તમે નિશ્ચય મને કહેશો કે વૈદ્ય તું પોતાને સાજો કર. કફરનહૂમમાં કરેલા જે જે કામો વિશે અમે સાંભળ્યું છે તેવા કામો અહીં તારા પોતાના વતનમાં પણ કર. તેણે કહ્યું કે હું તમને ખચિત કહું છું કે કોઈ પ્રબોધક પોતાના વતનમાં માન્ય થતો નથી, પણ હું તમને સાચું કહું છું કે એલિયાના સમયમાં 3.5 વર્ષ સુધી આકાશ બંધ રહ્યું અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો. તે વખતે ઇસરાયલમાં ઘણી વિધવાઓ હતી અને એલિયાને તેઓમાંથી કોઈને ત્યાં નહીં પણ સિદોનના સારફતમાં એક વિધવા હતી તેને ત્યાં મોકલવામાં આવ્યો હતો. વળી એલિશા પ્રબોધકના જમાનામાં ઇસરાયલ દેશમાં ઘણા કોળિયા હતા, પણ અરામી નામાન સિવાય તેઓમાંના કોઈ શુદ્ધ કરાયો ન હતો. એ વાત સાંભળીને સભામાંના સઘળા ક્રોધે ભરાયા અને તેઓએ ઉઠીને તેને શહેર બહાર કાઢી મૂક્યો અને તેને હેઠળ પાડી નાખવા સારું જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેની કોરે તેઓ તેને લઈ ગયા, પણ તે તેઓની વચમાં થઈને ચાલ્યો ગયો. તે કાલિનના કફરનહૂમ નામે શહેરમાં આવ્યો. વિશ્રામવારે તે તેઓને બોધ કરતો હતો અને તેઓ તેના બોધથી અચરજ થયા, કેમ કે તેનું બોલવું અધિકારયુક્ત હતું. સભાસ્થાનમાં અશુદ્ધ ભૂત વળગેલો એક માણસ હતો. તેણે મોટે ઘાટે બૂમ પાડીને કહ્યું કે અરે ઈસુ નાઝારી, તારે ને અમારે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? તું કોણ છે તે હું જાણું છું, એટલે દેવનો પવિત્ર. ઈશુએ તેને ધમકાવીને કહ્યું કે છાનો રહે અને તેનામાંથી નીકળ. ભૂત તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ પણ નુકસાન કર્યા વગર તેમાંથી નીકળ્યું, તેથી બધાને અચરજ લાગ્યું. તેઓએ માહોમાંએ કહ્યું કે આ તે કેવું વચન છે, કેમ કે તે અધિકારથી તથા પરાક્રમથી અશુદ્ધ આત્માનો હુકમ કરે છે, એટલે તેઓ નીકળી જાય છે. આસપાસના પ્રદેશની સર્વ જગાએ તેને વિશે ચર્ચા ફેલાઈ ગઈ. સભાસ્થાનમાંથી નીકળીને તે સિમોનને ઘેર ગયો. સિમોનની સાસુને સખત તાવ આવતો હતો ને તેના હકમાં તેઓ તેને વિનંતી કરી. તેણે તેની પાસે ઉભા રહીને તાવને ધમકાવ્યો એટલે તેનો તાવ ઉતરી ગયો અને તરત ઉઠીને તે તેઓની સરભરા કરવા લાગી. સુરજ આથમતી વખતે જેઓને ત્યાં નાના પ્રકારના રોગથી પીડાતા માણસો હતા તેઓ તેમને તેની પાસે લાવ્યા અને તેણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા. ઘણાઓમાંથી ભૂતો પણ નીકળ્યા. તેઓ ઘાંટો પાડીને કહેતા હતા કે તું દેવનો દીકરો છે. તેણે તેઓને ધમકાવ્યા અને બોલવા દીધા નહીં, કેમ કે તેઓ જાણતા હતા કે તે તો ખ્રિસ્ત છે. દાડો ઉગ્યો ત્યારે તે ત્યાંથી નીકળીને ઉજ્જડ ઠેકાણે ગયો અને લોકો તેની શોધ કરતા કરતા તેની પાસે આવ્યા અને તે તેઓની પાસેથી જાય નહીં માટે તેઓએ તેને અટકાવવાનો યત્ન કર્યો, પણ તેણે તેઓને કહ્યું કે મારે બીજા શહેરોમાં પણ દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ સારું મને મોકલવામાં આવ્યો છે. આ પ્રમાણે ગાલિલના સભા સ્થાનોમાં તે વાત પ્રગટ કરતો ફળ્યો. લુકની લખેલી સુવાર્તા અને તેનો 5મો અધ્યાય. હવે ઘણા લોકો તેના પર પડાપડી કરીને દેવની વાત સાંભળતા હતા ત્યારે તે ગન્નેસરતના સરોવરને કાંઠે ઉભો રહ્યો હતો. તેણે સરોવરને કાંઠે લાંગરેલી 2 હોડી દીધી, પણ માછીઓ તેઓ પરથી ઉતરીને જાળો ધોતા હતા. તે હોડીઓમાંની એક સિમોનની હતી. તેના પર તે ચઢ્યો અને તેને કાંઠાથી થોડે દૂર હંકારવાનું કહ્યું. તેણે તેમાં બેસીને લોકોને બોધ કર્યો. બોધ કરી રહ્યા પછી તેણે સિમોનને કહ્યું કે ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા સારું તમારી જાળો નાખો. સિમોને તેને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં, તો પણ તારા કયાથી હું જાળો નાખીશ? એમ કર્યા પછી તેઓએ માછલાનો મોટો જથ્થો ઘેરી લીધો એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી. તેઓના ભાગ્યા બીજી હોળીમાં હતા. તેઓએ તેઓને ઈશારો કર્યો કે તેઓ આવીને તેઓને સહાય કરે. તેઓએ આવીને બંને હોડીઓને એવી ભરી કે તેઓ ડૂબવા લાગી. તે જોઈને સિમોન પિત્તર ઈસુના પગ આગળ પડીને કહ્યું કે ઓ પ્રભુ, મારી પાસેથી જા, કારણ કે હું પાપી માણસ છું. કેમ કે માછલાનો જે જથ્થો પકડાયો હતો તેથી તે તથા તેના સર્વ સાથીઓ અચરજ થયા. ઝબદીના દીકરા યાકુબ તથા યોહાન જેઓ સિમોનના ભાગ્યા હતા તેઓને પણ અચંબો લાગ્યો. ઈસુએ સિમોનને કહ્યું કે બીમા, હવેથી તું માણસોનો પકડ ના થશે. હોડીઓને કાંઠે લાવ્યા પછી તેઓ બધું મૂકીને તેની પાછળ ચાલ્યા. તે એક શહેરમાં હતો ત્યારે જો એક રક્તપિત્તિયો માણસ ત્યાં હતો. તે ઈસુને જોઈને તેને પગે પડ્યો અને તેને વિનંતી કરી કે હે પ્રભુ, જો તું ચાહે તો તું મને શુદ્ધ કરી શકે છે. તેણે હાથ લાંબો કર્યો અને તેને અડકીને કહ્યું કે હું ચાહું છું, તું શુદ્ધ થા. અને તરત તેનું રક્તપિત્ત જતું રહ્યું. તેણે તેને તાકીદ કરી કે તારે આ વિશે કોઈને કહેવું નહીં, પણ તું જઈને યાજકને તારું શરીર દેખાડ અને મૂસાના ફરમાવ્યા પ્રમાણે તારા શુદ્ધિકરણને લીધે તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ ચઢાવ. પણ ઈસુ સંબંધીની ચર્ચા ઉલટી વધારે ફેલાઈ ગઈ અને ઘણા લોકો સાંભળવા સારું તેની પાસે એકઠા થયા, પણ પોતે એકાંત રાનમાં જઈને પ્રાર્થના કરતો. એક દાડો તે બોધ કરતો હતો ત્યારે ગાલિલના હરેક ગામમાંથી યહૂદિયાથી તથા યરૂશલેમથી આવીને ફરોશીઓ તથા નિયમોપદેશકો ત્યાં બેઠા હતા અને માનવ માણસોને સાજા કરવા સારું પ્રભુનું પરાક્રમ તેની પાસે હતું. જો કેટલાક જણ એક પક્ષઘાતી માણસને ખાટલા પર લાવ્યા, તેને માહે લઈ જઈને તેની આગળ મૂકવાનો તેઓએ પ્રયત્ન કર્યો, પણ ભીતને લીધે તેને માહે લઈ જવાનું લાગ ન મળ્યાથી તેઓએ ધાબા પર ચડીને છાપરામાં થઈને તેના ખાટલા સુધા ઈસુની આગળ વચમાં ઉતાર્યો. તેણે તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું કે હે માણસ, તારા પાપ તને માફ થયા છે. તે સાંભળીને શાસ્ત્રીઓ તથા ફરોશીઓ માહો માહે વિચાર કરીને કહેવા લાગ્યા કે આ દુર્ભાષણ કરનાર કોણ છે? એકલા દેવ સિવાય બીજો કોણ પાપની માફી આપી શકે? પણ ઈસુએ તેઓના વિચાર જાણી લઈને તેઓને કહ્યું કે તમે તમારા મનમાં શા તર્ક વિતર્ક કરો છો? તમારા પાપ તને માફ થયા છે એમ કહેવું અથવા ઉઠીને ચાલ એમ કહેવું, એ બેમાંથી વધારે સહેલું કહ્યું છે? પણ પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે એ તમે જાણો. માટે તેણે પક્ષઘાતીને કહ્યું કે હું તને કહું છું કે ઉઠ, તારો ખાટલો ઉંચકીને તારે ઘેર ચાલ્યો જા. તરત તે તેઓની આગળ ઉઠીને જે પર તે સૂતો હતો તે ઉંચકીને દેવની સ્તુતિ કરતો પોતાને ઘેર ગયો. એથી સગળા વિસ્મિત થયા અને તેઓએ દેવની સ્તુતિ કરી. તેઓએ ભયભીત થઈને કહ્યું કે આજ આપણે અજાર જેવી વાતો જોઈ છે. તે પછી તે ત્યાંથી નીકળ્યો ને લેવી નામે એક દાણીને દાણની ચોકી પર બેઠેલો જોઈને તેણે કહ્યું કે મારી પાછળ ચાલ. તે સગડો મૂકીને ઉઠ્યો અને તેની પાછળ ગયો. લેવીએ પોતાને ઘેર તેને સારું મોટી મિજબાની કરી અને દાણીઓ તથા બીજા ઘણા માણસો તેઓની સાથે જમવા બેઠા હતા. ફરોશીઓએ તથા તેઓના શાસ્ત્રીઓએ તેના શિષ્યોની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું કે તમે દાણીઓ તથા પાપીઓની સાથે કેમ ખાવ છો તથા પીઓ છો? ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે જેઓ સાજા છે તેઓને વૈદ્યની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે. ન્યાયીઓને નહીં પણ પાપીઓને પસ્તાવાને સારું બોલાવવા હું આવ્યો છું. તેઓએ તેને કહ્યું કે યોહાનના શિષ્યો તેમજ ફરોશીઓના શિષ્યો પણ વારંવાર ઉપવાસ તથા પ્રાર્થના કરે છે, પણ તારા શિષ્યો તો ખાય પીએ છે. ઈસુએ તેઓને કહ્યું કે વર જાનૈયાઓની સાથે હોય ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો છો? પણ એવા દાડા તો આવશે વર તેઓની પાસેથી લઈ લેવાશે ત્યારે તે સમયે તે ઉપવાસ કરશે. તેણે તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે નવા લુગડામાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના લુગડાને થીગડું દેતું નથી, જો દે તો તે નવું ફાડી નાખશે અને વળી નવામાંથી લીધેલું થીગડું જૂનાને મળતું નહીં આવશે. વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી, જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે અને પોતે ઢળી જશે. પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ. વળી જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો પીવા માંગતો નથી, કેમ કે તે કહે છે કે જૂનો સારો છે.
આમેન. પ્રભુ તેના વાંચેલા વચનો આપણા માટે આનંદિત આશીર્વાદ